તારીખ 13/8/1989 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત બોલ નંબર 287 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 205
અંતિમ તીર્થાધિનાયક ભગવાન મહાવીર સ્વામી જીવન પરિચય છે. કથા કહો કે જીવન પરિચય એક વાત છે. દિવાળીના દિવસે આ પ્રવચન થયું છે એટલે ત્યાંથી એ વાત શરૂ કરી છે કે આજે મંગળ દિવસ છે, નિર્વાણ કલ્યાણકનો આજે મંગળ દિવસ છે. આમ તો 2500 વર્ષ પહેલા એ દિવસ આવ્યો, પણ ભૂત નિગમ નહીં થઈ આજે આ દિવસ છે એમ કહેવા છે. 2500 વર્ષ પહેલા હતો એમ કહેવાને બદલે આજે છે એમ કહેવાય છે. એ ભૂત નિગમ નહીં થઈ એટલે ભૂતકાળનો પ્રસંગ વર્તમાન વર્ત કહેવો કે જ્ઞાનમાં જાણવો એને ભૂત નિગમને કહેવામાં આવે છે. ભૂત અને ભાવિ બંને પ્રસંગમાં નિગમ નિગમ પ્રયોગ છે. મહાવીર પરમાત્મા પણ જેવા આ બધા આત્મા છે તેવા આત્મા હતા, આપણા જેવા જ એક સંસારી આત્મા હતા. એ કોઈ પહેલેથી પરમેશ્વર હતા એવું નથી, પણ એ મનુષ્ય અવસ્થામાં પરમેશ્વર પદને સાધ્યું. એમણે એવા આપણા જેવા જે આત્મા હતા તેમને સત્સમાગમે આત્માનું ભાન થયું એ વાત કાલે કે તેમને પ્રથમ આત્મજ્ઞાન થયું એ સત્સમાગમે થયું. કોઈ કુદરતની વિચિત્ર ઘટના હતી કે 10 ભાવ પહેલા એમને સત્સમાગમ ભાવલિંગી મુનિરાજનો થયો. સિંહના ભાવમાં હતા ત્યારે સિંહ પર્યાય હતો એમનો આત્મા. આત્મા સિંહ થતો નથી એવી કર્મજનિત અવસ્થા થાય છે, પણ સંગની પંચેન્દ્રિય અવસ્થા હોય તો આત્માનો બોધ ગ્રહણ કરી શકે પામી શકે એવી યોગ્યતા હોય છે. એવું એમને પ્રથમ મારું મૂળ સ્વરૂપ કેવું છે, આત્માનું એટલે પોતાનું મૂળ સ્વરૂપ કેવું છે એવું ભાન એમને આ મહાવીર સ્વામીના અંતિમ ભાવ પહેલાના 10મા ભાવે થયો હતો. એ 10 ભાવમાં મહાવીર સ્વામીના ભાવમાં પણ પોતે જ્યારે જન્મ થયો છે મનુષ્ય પર્યાય ત્યારે ચતુર્થ ગુણ સ્થાને છે, એટલે કે મોક્ષ માર્ગના પ્રારંભના ગુણ સ્થાને હોય છે. ત્યારે કોઈ પરમાત્મા પદે 13મા ગુણ સ્થાને નહીં કે કોઈ ગુરુ પદે 7મા 6ઠા ગુણ સ્થાને પણ નહીં, 4થા ગુણ સ્થાને હોય છે. ભલે આત્મજ્ઞાન લઈને જીવ આવે તો પણ મનુષ્ય પર્યાયમાં જન્મ પામે ત્યારે 4થું ગુણ સ્થાન હોય. દેવ અને નારકીમાં તો 4થા ગુણ સ્થાનથી આગળ પુરુષાર્થની પરિસ્થિતિ જ નથી, લઈને જાય કે ત્યાં થાય. તિર્યંચમાં 5મ ગુણ સ્થાનથી વધારે પરિસ્થિતિ નથી. મનુષ્યમાં જન્મ થાય ત્યારે કોઈને પણ એ 4થાથી ઉપરનું ગુણ સ્થાન માર્ગી હોય તો પણ ન હોય, ભલે એ જ ભાવે મોક્ષે જનાર હોય તો પણ, જો સમ્યક દર્શન સહિત જન્મે તો પણ 4થા જ ગુણ સ્થાને હોય. વધુમાં વધુ થઈ શકે છે 5મા ગુણ સ્થાન સુધી અવસ્થાનો વિકાસ થઈ શકે છે. જન્મે ત્યારે, જાય ત્યારે, કે થાય ત્યારે 4થું જ થાય, ત્યારે 5મું હોય એમ નહીં. પણ નારકીને દેહમાં તો પાંચમા સુધી કોઈ જઈ ન શકે અને મનુષ્ય તો પરમાત્મા પદ સુધી પહોંચી શકે. આત્માનું ભાન થયું અને અનુક્રમે સાધનાના ઉન્નતિ ક્રમમાં ચડતા ચડતા તીર્થંકર થયા. એ જ ભાવમાં એટલે છેલ્લે 10 ભાવમાં ચાલતા ચાલતા મહાવીર સ્વામીના ભાવમાં છેલ્લે તીર્થંકર થયા. છેલ્લા ભાવમાં એ પોતાના આત્માનો ઉન્નતિ ક્રમ કહો કે આત્માનું શુદ્ધિકરણ કહો કે આત્માની નિર્મળતા વિશેષ પ્રગટ કરીને પરમાત્મા થયા, તીર્થંકર થયા. જેમ 64 પોરે પીપર પીસતા પીસતા તીખી તીખી થતી જાય છે, તેમ આત્મામાં જે પરમાનંદ શક્તિ રૂપે ભર્યો છે તે સ્વસન્મુખતાના અંતર્મુખ પ્રયાસ વડે બહાર આવે છે. જેમ જેમ આત્મા સ્વસન્મુખ થાય છે, રહે છે, અંતર્મુખ પરિણમન જેમ જેમ વધતું જાય છે, તેમ તેમ આત્માની શક્તિઓ છે, આત્મામાં રહેલી શક્તિઓ છે એ વિકાસ પામતી જાય છે. જેમ પીપરના પરમાણુને પીસતા ઘસતા એ જ પરમાણુની વધારે શક્તિ વ્યક્ત થઈ, પ્રગટ થઈ, એમ આત્મામાં અંતર્મુખ જેમ પરિણમન વધુ ને વધુ થતું જાય તેમ તેમ એ પરિણમન ઉગ્ર થતું જાય છે. તીખું જેમ થાય છે ઉગ્ર થતું જાય છે પુરુષાર્થમાં અને પૂર્ણ દશા પ્રગટ થાય છે. મહાવીર ભગવાને પોતાના આત્મામાં જે પૂર્ણ પરમાનંદ ભર્યો હતો તેને પોતે અનુક્રમે પ્રયાસ કરીને પ્રગટ કરી લીધો. જે અંદર શક્તિ રૂપે આનંદ હતો, શક્તિ રૂપે અનંત જ્ઞાન હતું, અનંત દર્શન હતું, અનંત વીર્ય હતું, એ બધું અનંત ગુણ પોતાના આત્મામાં હતો એ પ્રગટ કર્યું. બહારથી આવ્યું, કોઈ આવ્યું એ કાંઈ પ્રશ્ન નથી. અને મન વાણી અને દેહથી છૂટું પૂર્ણ જ્ઞાનાનંદમય જે નિજ તત્વ આત્મતત્વ તેને પૂર્ણપણે સાધી લીધું. કેવું છે આત્મતત્વ? કે જે મનથી જુદું છે, વાણીથી પણ જુદું છે, શરીરથી પણ જુદું છે, ચૈતન્ય તત્વ છે, સ્વરૂપથી પૂર્ણ છે, શક્તિ રૂપે એને પૂર્ણપણે સાધ્યું, પૂર્ણપણે પ્રગટ કર્યું કે જેમાં આનંદ જ્ઞાન છે, પૂર્ણ જ્ઞાન છે, પૂર્ણ આનંદ છે, એને વ્યક્ત કર્યો. એટલો વિકાસ સાધ્યો. આવું કામ ભગવાન મહાવીર સ્વામીએ નિર્વાણ થયા પહેલાં સાધક દશામાં કર્યું. કેમ કેવું છે? નિર્વાણ કલ્યાણનો દિવાળીનો દિવસ છે એટલે એ પહેલાંની કેવી રીતે નિર્વાણ સુધી પહોંચ્યા એની વાત કરે છે. એ એમની જીવન કથા છે, એ એમનું જીવન પરિચય છે. તમામ સાધકોનો આ એક જ પ્રકાર છે. 12 સંયોગોના પ્રકાર જુદા જુદા સાધકોને થયા હોય પણ અંદરનો જે પ્રયત્ન છે, સાધનાનો જે પ્રકાર છે એમાં કોઈ ફેરફાર હોતો નથી, એમાં પ્રકાર અંતર હોતો નથી. જેમને પૂર્ણ પરમાનંદ પ્રગટ થઈ ગયો છે એવા પરમાત્મા ફરીને અવતાર લેતા નથી. શું સિદ્ધાંત લીધો? અહીંયા ફરી સિદ્ધાંતિક વાત કરી કે જગતની અંદર જે જે પોતાના સંપ્રદાયમાં પોતાના ઈશ્વરને સ્વીકારે છે એનો અવતાર સ્વીકારે છે, એ ઈશ્વર તો પહેલેથી જ હતા. આ અત્યારે જેનું નામ લઈએ છીએ એ એમનો એક અવતાર છે. એમણે અવતાર લીધો છે ખાસ કરીને હિન્દુ ધર્મની અંદર. પરમાત્માના ઈશ્વરના 24 અવતારનો સ્વીકાર કરવામાં આવ્યો. આપણે 24 તીર્થંકર છે એ બધા જુદા જુદા છે, કોઈ એક આત્મા નથી. આદિનાથ ભગવાનનો આત્મા મોક્ષે ગયો એક કોડાકોડી પૂર્વ પહેલા, એ આત્મા જુદો. ત્યાર પછી અજીતનાથ ભગવાન તીર્થંકર થયા તો એમનો આત્મા જુદો, છેલ્લે મહાવીર સ્વામી ભગવાન થયા તો એમનો આત્મા જુદો. ત્યાં એક જ આત્મા અથવા એક જ ઈશ્વર ચોવીસે અવતાર ધારણ કરે છે ભિન્ન ભિન્ન પ્રકાર, એવી એક માન્યતા છે. સિદ્ધાંત એ લીધો છે કે મુક્ત આત્માઓને જન્મ મરણ ન થાય, અને આત્માની બે અવસ્થાઓ હોય, કાં સંસારી કાં મુક્ત. જેને ઈશ્વર કહેવામાં આવે, ભગવાન કહેવામાં આવે, પરમાત્મા કહેવામાં આવે, તે સંસારી આત્મા ન હોઈ શકે, એ મુક્ત આત્મા જ હોઈ શકે. અને મુક્ત આત્મા હોય એને ફરીને જન્મ મરણ થાય નહીં, એના એ આત્માને નવો અવતાર લે છે એવું ત્યાં સ્વીકારવામાં આવે છે. એટલે અહીંયા એક સિદ્ધાંત ગુરુદેવે લીધો છે, એમાં આ પ્રકારના અન્ય પ્રકારના અભિપ્રાયનો, અન્ય પ્રકારના મતનો નિષેધ છે અથવા નિરાકરણ છે. કે જેમને પૂર્ણ પરમાનંદ પ્રગટ થઈ ગયો છે, એટલે કે ફરીને જન્મ લેવો પડે એવું કર્મ બાકી નથી રહ્યું. એ કર્મ ફળ છે, જન્મ લેવો એ કર્મનું ફળ છે, એવું કોઈ પૂર્વ કર્મ જેને બાકી રહ્યું નથી. જેણે સર્વ કર્મને ક્ષય કર્યા છે, એટલે મોક્ષ દશાની પરિભાષા એવી રીતે છે કે સર્વ કર્મ ક્ષય એ જેનું સ્વરૂપ છે, સમસ્ત પ્રકારના કર્મ ક્ષય થઈ જાય એવું જેનું સ્વરૂપ છે એને મોક્ષ દશા કહેવામાં આવે છે. એવા પરમાત્મા ફરીને કદી અવતાર લેતા નથી, પરંતુ જગતના જીવોમાંથી એટલે સંસારી જીવોમાંથી કોઈ જીવ ઉન્નતિ ક્રમે ચડતા ચડતા જગદગુરુ તીર્થંકર થાય છે. જે નવા નવા તીર્થંકર થાય છે એ જગતમાં પરિભ્રમણ કરતા જીવમાંથી જે કોઈ જીવો પોતાના ઉન્નતિ ક્રમમાં આવ્યા, આત્માની ઉન્નતિ સાધી, નિર્મળતા સાધી, શુદ્ધિકરણ કર્યું, દોષનો નાશ કર્યો, અવગુણનો નાશ કર્યો, ગુણ પ્રગટ કર્યા, એવા આત્મા નવા નવા આત્મા તીર્થંકર થાય છે એમ કેમ છે? એનો તે આત્મા નહીં. એવા જીવ તીર્થંકર થાય છે, જગતના જીવોને ધર્મ પામવાની લાયકાત તૈયાર થાય છે, બીજા જગતના જીવોને પોતાનો ધર્મ પામવાની લાયકાતને અથવા યોગ્યતા તૈયાર થાય છે, ત્યારે આવું એટલે તીર્થંકર કોઈ સામે હોય એવું ઉત્કૃષ્ટ નિમિત્ત પણ તૈયાર થાય છે. બે પોતપોતાના કારણે છે. એવું નથી કે જગતમાં અમુક સમૂહ તૈયાર થયો એટલે અહીંયા તીર્થંકર તૈયાર થયા. ગીતામાં આવે છે ને, યદા યદા હિ ધર્મસ્ય, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય, અધર્મની વૃદ્ધિ થાય, ત્યારે હું અધર્મનો નાશ કરવા માટે હું અવતાર ધારણ કરીને અહીંયા પૃથ્વી ઉપર આવું છું, અને ધર્મીઓની રક્ષા કરવા માટે, પરિત્રાણાય સાધુના, સાધકોની રક્ષા કરવા માટે, અને ધર્મને વધારે સ્થાપવા માટે, ધર્મ સંસ્થાપના આવે છે ને, સંભવામી યુગે યુગે, હું દરેક યુગમાં હું આવું છું એમ કરીને શ્રી કૃષ્ણના મુખેથી એ ગાથા બોલાવી છે સંસ્કૃતમાં, છે ગીતાનો અધ્યાય.
નામ નક્કી થઈ જશે
તીર્થંકરનો થાય, પણ અરિહંત થાય વસ્તુ પછી જરૂર તીર્થંકર પણ નથી. તીર્થંકર તો પુણ્યની પ્રકૃતિ છે, સાધક પણ નથી. સાધક પણનું સ્થાન તો તેરમું ગુણ સ્થાન છે, અરિહંત પદ. તીર્થંકર પદ એ સાધક પણનું પદ નથી, પુણ્ય ફળારંતા એ પુણ્યનું ફળ છે, ત્યાં પુણ્ય ભોગવાની વાત છે. તે પણ ભોગવવાની ઈચ્છા નથી, ત્યાં વિતરાગ છે, સંપૂર્ણ વિતરાગ છે, પણ પુણ્યનો ઉદય આવે છે એને ત્યાં તીર્થંકર પદવી ગણવામાં આવે છે, એટલી વાત છે. એવું નથી, બધાને તો કાળ જુદો જુદો હોય છે. જેમ કે ભગવાન આદિનાથ એક કરોડ પૂર્વ રહ્યા, 84 લાખ પૂર્વ નું આવ્યું છે, 84 લાખ કરોડ, 83 લાખ તો આમ ગયા. અને મહાવીર સ્વામી નો 72 વર્ષ નો આવ્યો છે, 63 વર્ષ હરિયન પદે રહ્યા છે. બે તીર્થંકર છે, આદિનાથ ભગવાન કોઈ મોટા તીર્થંકર છે, મહાવીર સ્વામી કોઈ નાના તીર્થંકર છે. પાછળ તીર્થિયા ઓછા આયુષ વાળા હતા, શરીરનું ક્ષેત્ર નાનું હતું. પ્રથમ તીર્થંકરનું 500 ધનુષનું શરીર હતું અને મહાવીર સ્વામીનું 7 હાથનું શરીર હતું. અત્યારે આ 6 હાથ હોય છે, 7 હાથનું શરીર હતું. હવે ઘટતા જાય છે, બધા માણસ ધીચકા ધીચકા થતા જાય, હજી ઘટતા જશે, એક 8 હાથ દોરી જશે, સરવાળે આયુષ ઘટતા જશે, શરીરના પ્રમાણ ઘટતા જશે, આયુષના પ્રમાણ ઘટતા જશે, જીવોના પરિણામોના પ્રમાણ પણ નીચી કોટીના આવતા જશે, એ પણ ઊંચી કોટી ઘટતી જશે એવી રીતે. પણ તીર્થંકર એટલો એ લાંબુ આયુષ હોય એવું કાંઈ નથી, કે એમને પુણ્ય બાંધ્યું છે માટે ભોગવવા ઘણો કાળ રહેવું પડશે એવું કાંઈ નથી. બધાનું જુદું જુદું છે, જુદા જુદા કાળે જુદું જુદું, પણ કુંડાવસર્પિણી છે એટલે ઉતરતો 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 કાળ છે. અવસર્પિણી છે ને, ઉછળપિણી હોય તો ચડતો હોય. એટલે પહેલા તીર્થંકર કરતા બીજા તીર્થંકરનું આયુષ ઓછું, બીજા કરતા ત્રીજાનું ઓછું, ત્રીજા કરતા ચોથાનું ઓછું, એમ 24માનું સૌથી ઓછું એમ છે. જે ભાવે તીર્થંકર નાર નામ કર્મ બંધાય તે શુભ ભાવ પણ આત્માને લાભ કરતો નથી. એટલે વિતરાગતાનો લાભ કરતો નથી, ધર્મનો લાભ કરતો નથી. જો જૈન સંપ્રદાયમાં આ વિષય એટલો પ્રચલિત નથી જેટલો ગુરુદેવ શ્રીએ પ્રચલિત કર્યો. દિગંબર સંપ્રદાયમાં પણ 16 કારણની પૂજા કરે છે, 16 કારણ તીર્થંકર પદ પાય, 16 કારણ પૂજા કરે તો તીર્થંકર પ્રકૃતિનું કોઈ બંધાય કે ન બંધાય, કે જેને ચાહના છે એને તો બંધાવાનો પ્રશ્ન નથી. માગે એને ભાગે, ત્યાગે એને આગે, તો તીર્થંકર દ્રેવ છે તો એમ કે છે. તીર્થંકર દ્રેવ છે તો એ તીર્થંકર પ્રકૃતિના પુણ્યની પ્રશંસા નથી કરતા, એને હે પણ સ્થાપે છે. સિદ્ધાંતમાં ભાવ આવે પણ ઉપાદેય છે કે હે છે આ બીજો વિષય છે. ભાવ આવે માટે ઉપાદેય છે એવું ન હોય.
લાભ નથી એટલે નુકસાન,
લાભ કરતો નથી, હા નુકસાન કરે છે. કર્મબંધન થાય છે, શુભ ભાવનું કર્મબંધન થાય છે. કર્મ બાંધવું એ લાભ કે નુકસાન?
નુકસાન.
બંધનમાં પડવું એ નુકસાન છે, સીધી વાત છે.
એવી સરસ વાત.
સોનાની સાંકળથી, સોનાની બેડીથી બાંધીને લઈ જાય જેલમાં તો સારું ગણવું કે નહીં, એના જેવી વાત છે. કે ભાઈ એને બેડી નાખી હાથમાં, એ જ વાત બરાબર નથી, એ જ અપરાધ છે, અપરાધનું ફળ છે, શિક્ષા છે. જે ભાવે તીર્થંકર નામ કર્મ બંધાય તે શુભ ભાવ, આઘાતીની પ્રકૃતિ છે, નામ ગોત્ર આયુષ વેદની ચારે અઘાદેવી છે, તે શુભ ભાવ પણ આત્માને લાભ કરતો નથી. આત્માને વિતરાગતાનો લાભ કરતો નથી એ ભાવ. બીજો અર્થ એ છે કે એ ભાવ આત્માને તે વખતે શાંતિ પણ આપતો નથી. મોક્ષ માર્ગમાં લાભ અને અલાભ નું જે ટર્મ છે, જેમ દુનિયામાં વ્યવહાર પૈસાથી ચાલે છે એટલે દરેક વાતની કિંમત પૈસામાં મુકાય છે. આગ્રહનો દાવો બાંધે તો પણ રૂપિયામાં બાંધવો પડે, બીજો ઉપાય નથી વ્યવહાર ચલાવવા માટે, નહીંતર એને કંઈ સંબંધ હોઈ શકે નહીં. તો નિર્ધનતાવાળાને આગ્રહ જ ન હોય, પણ એવું કાંઈ નથી. નિર્ધનમાં નિર્ધન માણસ
ખૂબ જ આબરૂવાળો હોઈ શકે છે, એની પ્રમાણિકતાના હિસાબે, વિદવત્તાના હિસાબે, જ્ઞાનીપણાના હિસાબે અને ગુણના હિસાબે એની આબરૂ તો હોઈ શકે છે. આબરૂને કંઈ પૈસા જ સાથે સીધો સંબંધ નથી, એટલે છતાં પણ જગતમાં જેમ વ્યવહાર ચલાવવાનું માધ્યમ એક પૈસો છે, જરા પૈસો છે, એમ મોક્ષ માર્ગમાં લાભ નુકસાનનું ટર્મ શાંતિ અશાંતિ સાથે છે. આધ્યાત્મિક રીતે વિચારવામાં આવી પછી આગમમાં એના અનેક શબ્દો છે, પણ અધ્યાત્મના પ્રકરણમાં લાભ કોને કહેવો કે શાંતિ મળે આત્માને, પોતાના સ્વભાવની ગુણની શાંતિ મળે એને લાભ, અવગુણથી અશાંતિ થાય એને નુકસાન. આ લાભ નુકસાનનો ભાવરૂપ વ્યવહાર છે મોક્ષ માર્ગમાં. એનું કાર્યક્ષેત્ર કેટલું કે વર્તમાન અવસ્થા પર્યંત, એથી આગળ નહીં. પોતાની શાંતિ ન શરીરને સાથે સંબંધ રાખે છે, ન વાણી સાથે સંબંધ રાખે છે, ન મનની સાથે સંબંધ રાખે છે. આત્માની શાંતિ કેવળ આત્માના પરિણમન, શુદ્ધ પરિણમન સાથે સંબંધ રાખે છે. શુભ ભાવ સાથે પણ સંબંધ નથી રાખતી, અશુભ ભાવ સાથે તો રાખવાનો પ્રશ્ન નથી. નિરાકુરતા શાંતિ ને નિરાકુરતા કહે છે. પૂર્ણ ઉદય તો કશાયની મંદતા થાય છે એને ત્યાં નિરાકુરતા કહે તો એ પુણ્યમાં જાય, પણ જ્યાં આત્માની શાંતિનું પ્રકરણ છે ત્યાં નિરાકુરતા એટલે શુદ્ધ પરિણમન, કશાય વિનાનું નિર્દોષ પરિણમન, પવિત્ર પરિણમન, એને નિરાકુર પરિણમન, શાંત પરિણમન કહેવાય છે. અહીં તો એક બીજી વાત લેવી છે કે એક તો આત્માને લાભ નુકસાન શાંતિ અશાંતિથી ગણવો, બીજી રીતે આત્માને લાભ નુકસાન ન ગણવો. એક વાત, એ લાભ નુકસાનની મર્યાદા શું અથવા એનું ચોક્કસ સ્થાન કેટલું કે જીવની વર્તમાન પર્યાય પૂરતું, ન તો એને પરદ્રવ્ય સાથે સંબંધ છે, ન તો એને ત્રિકાળી સ્વદ્રવ્યમાં એનું સ્થાન છે, કેમ કે એ પર્યાય સ્વદ્રવ્યની અંદર અડતી નથી. ભલે તે સ્વદ્રવ્યને અવલંબીને થયેલી છે, સ્વદ્રવ્યમાં એકાકાર થઈને ભાવથી થયેલી છે, ભાવે એકાકાર પણ સાધ્યું છે, તો પણ પર્યાયની મર્યાદા પર્યાય જેટલી છે એને ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ ધ્રુવ સાથે કોઈ પણ જાતનું કાંઈ સ્વરૂપે નથી, આટલું જ એનું સ્થાન છે. એટલે જેને ધ્રુવનો કબજો થાય છે દ્રષ્ટિથી એ વર્તમાન અવસ્થાને દરકાર નથી કરતો. એને ખ્યાલ છે કે શાંતિ અશાંતિની મર્યાદા આ વર્તમાન એક સમયની અવસ્થા પૂરતી છે, પણ હું ક્યાં એક સમય છું, હું તો ત્રિકાળ અખંડ છું, એમ લઈ જાય છે પોતાના પરિણમનને. એટલે ગૌણ કરી શકે છે, નહીતર શાંતિ ઉત્પન્ન થાય ને એને ગૌણ કરવા, આનંદ ઉત્પન્ન થાય, અપૂર્વ આનંદ ઉત્પન્ન થાય ને એને ગૌણ કરવો, એ શી રીતે બને, કેવી રીતે બને, નહીં કરે થઈ ન શકે એવી વાત છે. કેમ કે એ તો વેદનનો વિષય છે, જે વસ્તુ વેદાયની ગૌણતા કરવી, એ જો ત્રિકાળી સ્વરૂપ લક્ષ સ્વરૂપ ઉપર લક્ષ હોય તો જ એમ થાય ને, નહીતર મુખ્યતા થયા વિના રે નહીં. અહીંયા તો એમ કેવું છે કે તીર્થંકર નામ કર્મ એ શુભ ભાવ છે, અશાંત ભાવ છે, તે આત્માને શાંતિનો લાભ ન કરી શકે, તેનાથી આત્માને શાંતિનો લાભ કદી ન થાય એમ કેવું છે. અશાંતિ થાય છે તે શુભ રાગ તૂટશે વધશે નહીં, તીર્થંકર થશે ત્યારે એ શુભ રાગ તૂટશે વધશે નહીં. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ, આત્મસિદ્ધિમાં એ વાત લીધી છે, શ્રીમદજીના અનુયાયીઓમાં એ વાત પ્રસિદ્ધ નથી. ગુરુદેવશ્રીએ શુભ ભાવનો આટલો જોરથી નિષેધ કર્યો છે તો પણ હજી આપણા મુમુક્ષુ જગતમાં હજી ઉપાદેયતાથી ઘણા ચાલ્યા જાય એવી પરિસ્થિતિ છે. ત્યાં તો એટલો કોઈ ધોધમાર એટલો ઉપદેશ નથી, છતાં પોતે ધર્માત્મા છે એટલે મૂળ વાત ચોક્કસ મૂકી છે. શુભાશુભ છેદતા શુભ અને અશુભ છેદે એને મોક્ષ સ્વભાવ ઉપજે, અશુભ છેદે શુભ પાળે અને એને મોક્ષ થાય એમ કહ્યું નથી. ત્રણે કાળે વાત કરી કે પ્રકારે 100 વર્ષ પહેલા કર્યું કે અત્યારે કરે, એમ શુભાગ તૂટશે ત્યારે ભવિષ્યમાં વિતરાગતા અને કેવળ જ્ઞાન થશે. શુભરાગ વધશે ત્યારે વિતરાગતા થશે એ વાત નથી. અહીંયા મહાવીર ભગવાનનો જીવ પૂર્વે ત્રીજા ભાવમાં નગ્ન દિગંબર ભાવલિંગી મુનિ હતો, હવે ત્રીજા ભાવની વાત કરે છે. એક દર્શન તો 10મા ભાવનું લીધું છે, પણ પછી તો દેવને મનુષ્ય સિવાય બીજા ભાવ થતા નથી. જ્યારે જ્યારે તીર્થંકરનો આત્મા પણ મનુષ્ય ભાવમાં આવે છે ત્યારે વિશેષ પુરુષાર્થ અને આત્મસાધના કરે છે. ઘણા તીર્થંકરો પૂર્વ ભાવની અંદર ભાવલિંગી સંત સાતમા ગુણસ્થાનની દશામાં આવી જાય છે, પણ ત્યાં પૂર્ણ સાધતા નથી એટલે વળી દેવલોકમાં જાય. સર્વાર સિદ્ધિમાં ગયા છે, શાંતિનાથ, કુંભનાથ, સ્વરનાથ એ બધા તો ચક્રવર્તી પદે આવ્યા, એ સર્વાર સિદ્ધિમાંથી આવ્યા છે. સર્વાર સિદ્ધિમાં ગયા એ પહેલાં એ ભાવલિંગી મુનિ હોય ત્યારે એ સર્વાર સિદ્ધિના અને તીર્થંકર આપણે ચક્રવર્તી તીર્થંકર એ બધા માંડા હોય, એ સિવાય કાંઈ એને એટલા ઊંચા પુંજ બંધાતા નથી. એમ ભગવાન મહાવીર સ્વામીનો જીવ પૂર્વે ત્રીજા ભાવમાં નગ્ન દિગંબર ભાવલિંગી મુનિ હતા. આ તો અત્યારે આ વખતે આ દિગંબરના બદલે વસ્ત્રધારે સંપ્રદાય કર્યો, એ તો અત્યારે વસ્ત્રધારે ત્રીજા ભાવે પણ દિગંબર મુનિ હતા એમ કહે છે. ત્યાં મુનિપણે સ્વરૂપ રમણતામાં રમતા હતા. મુનિ દશાની અંદર પોતાના સ્વરૂપની અંદર ઘણી એકાગ્રતામાં પરિણમતા હતા. ત્યારે સ્વરૂપ રમણતામાંથી બહાર આવતા એવો વિકલ્પ પૂછ્યો કે હા આવો ચૈતન્ય સ્વભાવ, તેવો આવો ચૈતન્ય સ્વભાવ, તે સ્વભાવ બધા જીવો કેમ પામે, અથવા પામે તો સારું, પામે એવું કંઈક થાય તો સારું જ. બધા જીવો આવા આનંદમય સ્વભાવને પ્રાપ્ત કરે, અનુભવ કરે, દુઃખી ન થાય તો સારું, બધા સુખી થાય એમ, હું એકલો થાવ એમ નહીં. માણસ કોઈ જગ્યાએ બહાર ગયો હોય, બહુ સારા સંયોગો કોઈ બહુ સારું ખવડાવે જમાડે, ત્યારે એના કુટુંબીજનો એને યાદ આવે કે બધા સાથે હોત તો સારું હતું. આ હું એકલો અહીંયા આવ્યો, બધાએ ખૂબ સ્વાગત કર્યું, પણ બધા અમારા કુટુંબના હોત તો કેવું સારું. એમ જ્ઞાનીને બધા જીવો એનું કુટુંબ છે, જૈનો અજૈનો એવો કાંઈ એની અંદર ભેદભાવ નથી. તેમ આ અમારા આ વિરોધીઓ એવો પણ પક્ષપાત નથી, કોઈની સાથે કોઈ કાંઈ નથી, બધા જ અમારા કુટુંબી. જીવ માત્ર અમારી જાતના હોવાથી બહુ વિશાળ દ્રષ્ટિનું આ ક્ષેત્ર છે. બધા જ જીવો, કોઈ તર્ક કરે વિદ્વાન તો કે પણ પ્રભુ બધા જીવને તમે હારે લ્યો છો, પણ કેટલાક તો અભવી છે એ કાંઈ અમને દેખાતું નથી. શું અભવી હોય, અભવી જીવા ભવી હોય, પણ અમને કાંઈ દેખાતું નથી. અમને તો એમ થાય છે કે બધા સુખી થાય, બધા આનંદને પામે અને કોઈ દુઃખી ન હોય જગતમાં, જગતમાં કોઈ દુઃખી ન હોય. જોકે એવો શુભ ભાવથી એવું બનતું નથી, અને શુભ ભાવ અનુસાર વિકલ્પ અનુસાર વસ્તુનું સ્વરૂપ પણ નથી, વિકલ્પ સાથે કુદરત બંધાયેલી પણ નથી. પણ છતાં એવી યોગ્યતાથી જે તીર્થંકરના જે હોય છે એને એવા પ્રકારના શુભ પરિણામ થઈ જાય છે, થયા વિના રહેતા નથી. એટલે એમ કહેવું છે કે ભગવાન મહાવીર સ્વામીએ તીર્થંકર પ્રકૃતિનું જે નામ કર્મ બાંધ્યું એ ત્રીજા ભાવે બાંધ્યું હતું. મુનિ દશામાં મુનિ દશામાં હતા, આગળથી ત્રીજા ભાવે આ ભાવ પહેલા ત્યારે એવો વિકલ્પ આવ્યો હતો, એવો સ્વભાવ આવ્યો હતો કે આવો સુખ અને આત્માનું સુખ, આત્માની શાંતિ બધા જીવો પામે, બધા જીવો આવો સ્વભાવ પામો, આવો શાંત સ્વભાવનો અનુભવ કરો, પામો એટલે અનુભવ કરો, કોઈ દુઃખી ન થાવ એમ છે. વાસ્તવિક રીતે એનો અર્થ એમ છે. હવે એનો અર્થ કરે છે કે ઓહો, આવો મારો ચૈતન્ય સ્વભાવ પૂરો ક્યારે પ્રગટ થાય? બીજા જીવો પામે એમાં પોતાની ભાવના તો સાથે જ છે કે મારે પણ પૂર્ણ દિશાની પ્રગટ કરવી છે, પૂરેપૂરો હું ત્યારે નિર્દોષ થઈ જાઉં. હા, આવો મારો ચૈતન્ય સ્વભાવ પૂરો ક્યારે પ્રગટ થાય? હું પૂરો ક્યારે થાય? અંતરમાં એવી ભાવનાનો જોર છે, અંતરમાં
ભાવનાનું જોર,
એવી ભાવનાનું જોર છે, સ્વભાવનું પણ જોરથી સ્વભાવ આવે છે, તીર્થંકર પ્રકૃતિ છે એનું પણ જોર છે, એ પ્રકૃતિગત એવો જોરથી ભાવ આવે છે. એ જાતનો પુણ્ય યોગ હોય તો પ્રવૃત્તિ પણ સાધનની તે જીવથી થાય છે. ગુરુદેવનો તો પ્રકાર છે, હજી તો તીર્થંકર પ્રકૃતિ બાંધતા નથી, અહીંયા બાંધી નથી આભાવમાં, છતાં પહેલેથી પ્રકાર કેટલો અનુરૂપ છે, અનુકૂળ પ્રકાર છે એ અહીંથી દેખાય છે.
હાજી
અંદરમાં પોતાના માટે પૂર્ણ થવાની ભાવના છે, બહારમાં બધા જીવો આપ પામે એમાં પૂર્ણ લીધા, બધા એટલે પૂર્ણ, કોઈ જીવ બાકી
નહીં.
આ જીવે ભૂતકાળમાં મારી સાથે આવી રીતે વેરવૃત્તિથી વર્તના કરે છે, વર્તો છે, માટે એ ન પામો, એને નુકસાન થાવ, એ તો કશાય નથી, તો પરિણામ એમાં તો શુભ ભાવે રહેતો નથી. પણ તીર્થંકરના જીવ છદમસ્ત અવસ્થામાં પણ અંતરભાઈઓ મેળ છે પોતાની પૂર્ણતાની ભાવનાને, કે બહારમાં કોઈ જીવને બાકી રાખતા
નથી,
કોઈ જીવને નહીં. પાર્થના ભગવાનના તો પ્રત્યક્ષ પ્રસંગો છે એમના ભવના, તો કમઠના એ જ જીવ એમનાથી ગુજ્યા છે એમ છે ને. બહુ વાંચ્યું નથી કથાનું, પણ જે જીવો એમને ઉપસર્ગને પરીક્ષા કરતા હતા, વેર વૃત્તિથી એમને જે પ્રતિકૂળતાઓ દેતા હતા, તે આશય હતો, છતાં એમને જ બોધ આપ્યો છે, એમનાથી જે ધર્મ પામ્યો, એમને તો કરુણા જ આવે છે. વેર વૃત્તિ રાખનાર પ્રત્યે એમને કરુણા આવવાનું કારણ એ છે કે જુએ છે કે આ જીવ વર્તમાનમાં દુઃખી છે, એટલું જ નહીં આ દુઃખ ભાવે લંબાવે છે અને ભવિષ્યમાં વધારે દુઃખનું કારણ છે. આ છૂટી જાય તો સારું, આનો આ ભાવ છૂટી જાય તો સારું, દુઃખથી છૂટી જાય જીવ તો એને એના ઉપર કરુણા જ રહેશે. આ જીવથી દુઃખથી છૂટે તો સારું, આ સુખ પામે તો સારું, બસ આ બધાને કઈ નથી. હા, આવો સ્વભાવ બધા જીવો કેમ પામે, આવા તીર્થંકરના શાસનમાં છે, એને જૈનો કહેવામાં આવે છે. એનું શાસન છે, એનું શાસન છે એટલે એના અનુશાસનમાં એને મળતી, એને ભળતી, એને અનુરૂપ વૃત્તિ વાળા જીવો હોય ત્યારે એને જૈન કહેવામાં આવે છે. વ્યવહારે જૈનપણું તો વિષય કસાયને સમ્યક પ્રકારે જીતે એ જૈનપણું છે, પણ અનુશાસનની દ્રષ્ટિએ આવા છે.
ગુરુદેવ બહુ પૈસા દારો ને બહુ કરુણા કરતા.
હા, કરુણા કરતા
લોકો ઓછું સમજતા, પણ ગુરુદેવ તો
કરુણા, ગુરુદેવ ને તો કેટલી કરુણા હતી. નિશાદાર એમાં લાયક જીવ હોય તો એના ઉપર તો કેટલી અમી દ્રષ્ટિ હતી, ત્યારે આ જીવ આગળ વધશે, અથવા કોઈ થોડોક આગળ વધે એમ લાગે તો એને એટલો બધો રિસ્પોન્સ આપે, એને સંબોધન કરે, એને કહે આમાં આગળ વધવા જેવું છે, નાનો બાળક હોય. કેટલાક એવા પ્રસંગો બીના છે કે નાની ઉંમરના છોકરાઓ રસ લેતા થાય, પ્રવચનમાં બેસે, ઉઘાડવાળા હોય, વીરીવાળા હોય, તો એને પ્રોત્સાહન આપે. હું આટલી ઉંમરમાં કેવું કેવું રસ એને 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 આ રૂચે છે, કેવું એને ગમે છે, સાંભળે છે, પકડે છે, બરાબર વિચાર કરે છે, એમ કરીને એને પ્રોત્સાહન આપે. એ જીવનું કોઈ પણ રીતે કલ્યાણ થાય એમાં એમને બીજી તો કંઈ લેવા દેવા છે નહીં. એ જીવ આગળ વધે, એ જીવ સુખી થાય, એથી વધારે કોઈ એમને લગવાડવતો નથી. એવા ઉત્કૃષ્ટ સ્વભાવથી તેમને તીર્થંકર નામ કર્મ બંધાઈ ગયું. મહાવીર ભગવાનને કેવળ જ્ઞાન થયું, પણ વાણી 66 દિવસ પછી છૂટી. કેવળ જ્ઞાન થયું તો પણ વાણી તો 66 દિવસ પછી કુદરતી કોઈ એવું મળ્યું છે. ધર્મસભાની અંદર નિયમિત રૂપે કોઈ એવા ગણધર્ને યોગ્ય પાત્ર જીવ નહોતા, આ બાજુ કુદરતી કોઈ વાણીનો યોગ નહોતો. ન તો એમને મૌન રહેવાનો વિકલ્પ છે, ન તો એમને વાણી ઉત્પન્ન થાય ને બોલવાનું થાય એનો પણ વિકલ્પ છે. તો ઓઠ પફડાવીને બોલતા પણ નથી, પણ 66 દિવસ સુધી વાણી છૂટી નહોતી. 66 દિવસે વાણી છૂટી એવું એક આ ભગવાન માટે, મહાવીર ભગવાન માટે જ એવું થયું છે. બાકી તો સામાન્ય રીતે ભગવાનને કેવળ જ્ઞાન થાય એટલે કેવળ જ્ઞાન કલ્યાણક નો ઉત્સવ કરવા માટે ઇન્દ્રથી માંડીને બધા દેવો આવે, મોટો ઉત્સવ થાય, અને ત્યાર પછી ઇન્દ્ર સમોસરની રચના કરાવે અને ભગવાનની દેશને ચાલુ થાય. મહાવીર સ્વામીના વખતમાં 66 દિવસ સુધી કેવળ જ્ઞાનનો ઉત્સવ થઈ ગયો, સમોસરણ રચાઈ ગયું, ભગવાન બિરાજમાન છે સમોસરણમાં, વાણી છૂટતી નથી. રોજ બધા રાહ જોવે ત્યારે ભગવાનની વાણી છૂટે, પણ વાણી 66 દિવસ સુધી છૂટતી નથી. આપણે ગયો ને સમસ્ત દ્રવ્યો ભગવાનના જ્ઞાનમાં છે. જ્ઞાન તો પહેલા સમયે થઈ ગયું છે કે વાણીનો યોગ 66મે દિવસે છે, એ પહેલા નથી, પણ એમને કોઈને કહેવાનો પ્રસંગ નથી. કહેવાનો વિકલ્પ નથી, જે સહેજે સહેજે વાણીમાં નીકળે તે નીકળે છે. કેવળ જ્ઞાન ત્રણ કાળ ત્રણ લોક સ્વપર સમસ્ત દ્રવ્યો તેમજ તેમના અત્યંત ભાવોને યુગપદ એક સમયમાં હસ્ત આમલકવત અત્યંત સ્પષ્ટપણે જાણે છે. પરદ્રવ્યની અપેક્ષા લઈએ તો કેવળ જ્ઞાનની અંદર સર્વકાળનો પ્રણયકાળ એટલે અનંતકાળ, ભૂતકાળ અને અનંતકાળ ભવિષ્ય, વર્તમાન વર્તતો કાળ, ત્રણ લોક એટલે આખા વિશ્વમાં કોઈ પદાર્થ બાકી નહીં, સ્વ અને પર સમસ્ત દ્રવ્યો તેમજ તેના અનંત ભાવો, શક્તિરૂપ અને વ્યક્તિરૂપ ગુણ અને પર્યાય બધા લઈ લેવા. યુગ પદ એટલે એક સમયમાં એક સાથે વારા ફરતી જાણે એમ નહીં, ક્રમે ક્રમે જાણે એમ નહીં, એક સમયમાં હસ્ત આમલકમત હાથમાં આમળું હોય એટલું અત્યંત સ્પષ્ટ જાણે છે. ન જાણે એ પ્રશ્ન નથી, કોઈ એવો અર્થ કરે છે કે કેવળ જ્ઞાન એટલે કેવળ નિજ સ્વભાવનું વિજ્ઞાન, એમાં પરદ્રવ્યનું જાણવું નથી. કેવળ એટલે કેવળ ફક્ત, જ્ઞાન એટલે જ્ઞાનનું જ્ઞાન, આત્માનું જ્ઞાન, એને જ કેવળ જ્ઞાન કહેવું. તમે જેવો અર્થ કર્યો, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીને કેવળ જ્ઞાન તે ધ્યેય છતાં નિર્વાણ. 13મા ગુણ સ્થાને આવું જ્ઞાન થાય છે. કોઈ કોઈ પત્રમાં પણ એને અનુસરીને એવી વાત કરી છે, એટલે કોઈ એવી પણ અત્યારે માન્યતા રાખે છે. આવ્યું છે પાછું. સરયુબેન નું લખે છે ને, ડોક્ટર સરયુબેન પીએચડી શ્રીમદજી ઉપર છે, એમણે અભિપ્રાય આપ્યો છે કે વર્તમાનમાં જિનાગુણમાં જે એમ લખ્યું છે કે સર્વજ્ઞને ત્રણ કાળ ત્રણ લોકનું જ્ઞાન હોય છે એ વાત શ્રીમદજી સ્વીકારતા નથી એવું લાગે છે, એને પોતાના વિચારો રજૂ કર્યા છે, એવું શ્રીમદજી માનતા ન હોય એવું લાગે છે. અને જો અને પોતાનો અભિપ્રાય એમ આપ્યો છે કે જો એવું માનવામાં આવે એટલે શ્રીમદજી સાચું માને છે, એવું માનવામાં આવે તો ઘણો વિરોધ પણ આવે છે, વિરોધ ઉત્પન્ન થાય છે. માટે શ્રીમદજીએ જે માન્યું છે એવું બરાબર લાગે છે કે કેવળ જ્ઞાન ત્રણ કાળ ત્રણ લોકને ન જાણે એમ કરીને અભિપ્રાય પોતાનો વ્યક્ત કર્યો છે. એવી વાત નથી, એ સદમસ્તની જેમ અન્ય પદાર્થને નથી જાણતા. સદમસ્ત જે રીતે અન્ય પદાર્થને મતિ સ્વરૂપથી જાણે એવા પ્રકારથી નથી જાણતા, પણ જાણતા જ નથી એવું નથી. એ તો અનેક જગ્યાએ સ્પષ્ટીકરણ જીનાગુણની અંદર આવે છે. અહીંયા ગુરુદેવ પણ કહે છે કે કેવળ જ્ઞાન ત્રણ કાળ ત્રણ લોકને સ્વપર સમસ્ત દ્રવ્યોને તેમજ તેના અનંત વેદ ભાવો વેદ પ્રભેદાદિ સર્વ ભાવોને યુગપદ એટલે વારા ફરતી નહીં એક સાથે એક સમયમાં હસ્ત આમલકવત આત્મા આમળો જેવી રીતે ચોખ્ખો દેખાય એનાથી પણ અત્યંત સ્પષ્ટપણે જાણે છે. એ વાત સ્થાપી છે ભગવાને દિવ્ય ધ્વનિમાં કહ્યું છે કે આત્મામાં અખંડ આનંદ સ્વભાવ ભર્યો છે. એમાં એક બીજો પણ ચર્ચાનો વિષય છે કે ભગવાન ત્રણ કોળ ત્રણ કાળ ને ત્રણ રૂપ ને જાણે છે તો વ્યવહાર થી જાણે છે, વ્યવહાર છે તે ઉપચાર છે અને ઉપચાર છે તે યથાર્થ નથી ખોટું છે. માટે ત્રણ કોળ ત્રણ લાખ ત્રણ કોળ ત્રણ રૂપ ત્રણ કાળ ને જાણે છે તે ખોટું છે, એ પણ વાત બરાબર સમજ્યા. એના ઉપચારમાં ત્રણ કાળ ને ત્રણ લોક જાણે છે એમ કહેવાય, એના અનુપચારમાં શું એ મહિમા બતાવવા માટે વ્યવહાર કર્યો છે, તે નથી જાણતા એમ કહેવા માટે વ્યવહાર કર્યો નથી. બીજો એને વ્યવહાર લગાડવો તો ભગવાન તો વ્યવહારથી જ છે. કેવળ જ્ઞાન થયું ત્યાં ન તો નિશ્ચય નહીં છે ન તો વ્યવહાર નહીં છે, નિયમસારમાં એ વાત લીધી છે. શુદ્ધ ઉપયોગ અધિકારમાં કે ભગવાન લોકાલોકને જાણે છે તે વ્યવહાર નહીંથી છે, ચોખ્ખું લખ્યું છે કે વ્યવહાર નહીંથી છે. તો પહેલો પ્રશ્ન એ કરવો જોઈએ કે ભગવાનને નહીં કહેજે તો ભગવાન ત્રણ કાળ ત્રણ લોકને વ્યવહાર નહીંથી જાણે છે એવું ચોખ્ખું લખ્યું છે. શબ્દનો અર્થ કરો તો ચોખ્ખું લખ્યું છે કે ભગવાન વ્યવહાર નહીંથી જાણે છે, નિશ્ચય નહીંથી પોતાના આત્માને જાણે છે અને વ્યવહાર નહીંથી લોકાલોકને જાણે છે. 159 કથામાં અધિકાર શરૂ કરતા જે વાત કરી એક વાત હું ભાઈ માં ગાથા વાંચવાનો પ્રસંગ થયો, કઈ આગળ પાછળ નક્કી નહીં થઈ આ ગાથા વાંચો. આમાં તો ચોખ્ખું લખ્યું છે કે ભગવાન તો વ્યવહાર નહીંથી લોકાલોકને જાણે છે. તો પહેલો જ પ્રશ્ન કર્યો કે ભગવાનને નહીં કીધી, કેવળ જ્ઞાનને નહીં છે નહીં, અહીંયા લખ્યું છે કે નહીંથી જાણે છે, આનો અર્થ શું કરવો હવે? કે ભગવાન લોકાલોકને જાણે છે એવું કથન વ્યવહાર કથનને નહીં લાગુ પડે છે. કોઈ પણ કથન સાપેક્ષ હોય નયાત્મક હોય છે, શાસ્ત્રનું કોઈ પણ કથન નયાત્મક હોય છે અથવા પ્રમાણાત્મક હોય છે. તો અહીંયા નયાત્મક આ કથન છે એમ કહેવાનું છે, પણ ભગવાનને વ્યવહાર નહીં છે, ભગવાન નિશ્ચય નહીંથી પોતાના આત્માને જાણે છે, ભગવાનને નિશ્ચય નહીં રહ્યો છે કે વ્યવહાર નહીં રહ્યો છે એ વાત ખરેખર નથી. ભગવાનને નહીં નથી, કેવળ જ્ઞાનને નહીં હોતો નથી, એટલે તો સમસ્ત સ્વપર પદાર્થને યુગપદ જાણે છે, નહીં નહીં તો ક્રમથી જાણે. ભગવાન તો ક્રમથી જાણતા જ નથી, સીધી વાત છે.
વાણીમાં વાણીમાં એવું એટલે વ્યવહાર નહીં થઈ ગયો.
એમ કહેવું તે કથન છે, એવું કથન તે વ્યવહાર નહીં છે, એમ એવું કહેવું તે કથન નો વિષય વ્યવહાર નહીં માં જાય છે. કેમ વ્યવહાર નહીં માં જાય છે? ગુરુદેવે તો સ્પષ્ટીકરણ કર્યું છે કે સો અને પર બે વચ્ચે વ્યવહાર હોય. તો જ્ઞાન સો છે અને જે જણાય છે તે પર છે, એમ સો અને પર બે નો સંબંધ ત્યાં જોડાય છે, માટે વ્યવહાર. સંબંધ નહીં હોવા છતાં સંબંધ જોડવો એને ઉપચાર, એને વ્યવહાર એમ કહેવો. પણ જ્ઞાન ભગવાનનું સર્વજ્ઞનું જ્ઞાન ત્રણ લોક ત્રણ કાળને જાણતું નથી એમ એમ ઉડાડવા માટે એ વ્યવહારને આનો ઉપયોગ ન કરવો, પ્રયોગ ન કરવો. શું એમ વાત છે? દીપચંદજીએ પણ લીધું છે ત્રણ પ્રકાશમાં કે કોઈ એમ કહે છે કે લોકાલોકને જાણે છે માટે વ્યવહાર છે, અને વ્યવહાર છે માટે જૂઠું છે. એમને કડક ટીકા કરે છે ત્યાં તો દીપચંદજીએ, એમ લઈ જવા માટે વાત નથી. પોતે એનો અર્થ કર્યો કે જેના ઉપચારમાં ત્રણ કાળ અને ત્રણ લોક જાણવાનો ઉપચાર થઈ શકે, એના નિશ્ચયમાં શું થાય, એનો નિશ્ચય મહિમા કેટલો, એમ કરીને તેઓ જ્ઞાનનો મહિમા પ્રસિદ્ધ કર્યો. આપણે ત્યાં કેટલીક ચર્ચા ચાલે છે ખબર પ્રકાશ હતી. ભગવાને દિવ્ય ધ્વનિમાં કહ્યું છે કે આત્મામાં અખંડ આનંદ સ્વભાવ ભર્યો છે. આ દિવ્ય ધ્વનિનો મુખ્ય વિષય છે. આત્મામાં અખંડ આનંદ સ્વભાવ ભર્યો છે, અથવા આત્મા અખંડ જ્ઞાનની જ્યોત છે, આત્મા અખંડ ચૈતન્યની જ્યોત છે, એ મુખ્ય વિષય છે દિવ્ય ધ્વનિનો. આત્મા દર્શાવો એ આત્માનો મહિમા એ દિવ્ય ધ્વનિનો મુખ્ય વિષય છે. સ્વરૂપ મહિમા જેમાં જ્ઞાનાદી અનંત સ્વભાવ ભર્યા છે, એમાં જ્ઞાનાદી સ્વભાવ ભર્યા છે અને આનંદ સ્વભાવ ભર્યો છે એ એક ગુણ નથી, પણ એવા જ્ઞાનાદી અનંત સ્વભાવ ભર્યા છે એવા ચૈતન મૂર્તિ નિજ આત્માની શ્રદ્ધા કરે, એવા ચૈતન મૂર્તિ નિજ આત્મામાં લીનતા કરે, તો તેમાંથી કેવળ જ્ઞાનનો આખો પ્રકાશ અવશ્ય પ્રગટ થાય, પૂર્ણ જ્ઞાન થાય. તે એની વિધિ અથવા ઉપાય છે. આ સિવાય બીજો ઉપાય નથી. કેવળ જ્ઞાન પ્રગટ કરવાનું કહો કે સંપૂર્ણ દુઃખનો નાશ કરવાનું કહો, જ્ઞાનની અપેક્ષા એ કેવળ જ્ઞાન લેવાય. સુખ દુઃખ ને શાંતિ શાંતિની અપેક્ષાએ સંપૂર્ણ સુખ સંપૂર્ણ શાંતિ પ્રગટ કરવી, સંપૂર્ણ દુઃખ ને અશાંતિનો નાશ કરવો, એવી રીતે લેવાય. તે આ એક જ પ્રકારે થાય છે કે જેમાં એ ભર્યું છે, જેમાં પરિપૂર્ણ ભર્યું છે એની શ્રદ્ધા કરવી, એનો અનુભવ કરવો, એમાં લીનતા કરવી, તેમાંથી સંપૂર્ણ પ્રગટ થાય છે. આ જ સંપૂર્ણ પ્રગટ કરવાનો એક માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. એ તો ભગવાન એમ કહે છે કે તું તારું શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્રમાં તારું ભજન કર, તારા પરિણામથી અમારું ભજન પણ નહીં. અભિસારમાં કૃષ્ણાચાર્યદેવે એ વિષય સ્પષ્ટ કર્યો કે જે પોતાના આત્માને શુદ્ધ કરે એને તીર્થંકર ભગવાનની સાચી સ્તુતિ કરી છે, એને તીર્થંકર ભગવાનની સાચી પૂજા કરી છે, એને બધું કર્યું છે, વ્રત બધું એને કર્યું છે, વ્રત તપ ત્યાગ બધું યાત્રા દયા દાન બધું એમાં સમાઈ જાય છે. અને એ વગર જો એ બધું જ કરવામાં આવે તો તે એકડા વિનાના બધા મીલા છે. એની કિંમત કેટલી? શૂન્ય જેટલી કિંમત છે, એની કોઈ કિંમત છે જ નહીં, એમ લઈ લીધું. ગુરુદેવે તો એ વાત પોકારી પોકારી કરી છે. એકડા વિનાના મીંડા છે બધા, હજાર મીંડા હોય તો પણ એની કોઈ એકડા જેટલી પણ કિંમત નથી, એક અંક જેટલી પણ એની કિંમત નથી. એટલું પોતાના સ્વભાવમાં અંતર્મુખ થવાનું મૂલ્ય છે. એકવાર અંતર્મુખ થાય, એને અંતર્મુખ થવાનો બોધ ઉપાય હાથમાં આવી જાય છે, પૂર્ણ થઈ જાય છે કે આમ જ અંતર્મુખ થવાય છે, વારંવાર પોતે પ્રયોગ કરે છે, પૂર્ણ થઈ જાય છે. પણ એક વાર પણ એને એ બોધ ગ્રહણ કરવો જોઈએ કે કઈ રીતે અંતર્મુખ થવું. આ તમામ શાસ્ત્ર લક્ષ છે, આ એક વાત માટે છે. આ એક રહસ્યભૂત વિષય છે કે જે વાણીમાં બહુ અલ્પ આવે છે, કેમ કે મુખ્યપણે એ પરિણમનનો વિષય છે, મુખ્યપણે એ વાણીનો વિષય નથી. નામ આવે અંતર્મુખ થવું, એટલા શબ્દો આવે, શબ્દમાં ભાવ નથી, ભાવમાં શબ્દ નથી, તો એ ભાવ કેવી રીતે થાય? બસ આ એક પૈડો છે. પૈડો છે એનો અર્થ કે એટલું બધું એ સહેલું છે જો ગ્રહણ કરે તો, અને નહીંતર અનંતકાળ ગયો છે. એ એક જ વાત બાકી રહી છે. સહેલું નહીંતર એટલું છે કે જ્ઞાન જ્ઞાનને વેદે, જ્ઞાનમાં જ્ઞાનનું વેદન સદાય છે, નિરંતર છે, ઉપયોગથી એને ગ્રહણ કરે તો એને પકડાય છે, ઉપયોગ ન લઈ જઈ શકે વાળીને તો એને પકડાતો નથી. બસ આટલી વાત છે. વચ્ચે કોઈ સાધન નથી, કોઈની મદદ નથી, નિમિત્ત નથી, રાગ નથી, કાંઈ નથી, વિકલ્પ નથી, કાંઈ વચ્ચે છે નહીં. કેમ કે વેદનાર ને વેદાનાર પોતે છે, વેદનાર જ્ઞાન, વેદાનાર પણ જ્ઞાન, કોઈ વચ્ચે છે નહીં. બીજો ભાવ વચ્ચે નથી, બીજા ગુણનો ભાવ વચ્ચે નથી, બીજી પર્યાય વિકલ્પની વચ્ચે નથી. દેવગુરુ શાસ્ત્ર તો બહાર રહી ગયા, એટલે સુગમ છે. એક લખ્યું છે દીપસિંહજીએ, લખ્યું છે મનોહર પ્રકાશ, કે દેખવું દુર્લભ છે, દેખે તો સુલભ છે. અનુભવથી શૈલી કરી છે ને બધી, પોતપોતાની શૈલી છે. દેખવું દુર્લભ છે, એક વાર પણ દેખ્યું નથી, કેમ કે વસ્તુ દુર્લભ દેખાય છે. એટલા માટે દેખાય છે કે જીવનું જે બહિર્મુખ ભાવ, એમાં એનો જે રસ, એમાં એની જે પકડ, એમાં એનો જે બહિર્મુખ ધસવાનો જે વેગ, એ જોતા એમ લાગે છે કે જીવને પાછું ફરવું ઘણું દુર્લભ છે. બાકી દેખે એટલે પામ્યો, એ જ વખતે પામ્યો, જેવો એને દેખો પોતાને તત્કાળ અનુભવ થયો. દેખતા દેખે તો સુલભ છે, પોતાનો સ્વાનુભવ, પોતાનો આનંદ પ્રાપ્ત કરવો, શાંતિ પ્રાપ્ત કરવી, એ સ્વરૂપને દેખે એટલી જ વાર છે. આનંદ કંદને દેખે એટલે તરત જ પામે, એ જ વખતે પામે. દેખે તો સુલભ છે, પણ દેખવું દુર્લભ છે. એવી વાત લખી છે આપણે, તારી છે પરમાત્મા ચિંતામાં. બધા બોલ બહુ તારવા છે, અનુભવ પ્રકાશ ના બોલ ઘણા તારવા છે, બહુ બોલ તારવા છે. કોઈ કોઈ તો સામે સામે પેજ ઉપર દીધા છે, એવા બોલ ઓછા શાસ્ત્રોમાં થઈ દીધા છે. ના તો બહુ નાનો ગ્રંથ છે, ઘણા બોલ દીધા છે એમાં. તો એમ જ હોય ને, બે જ્ઞાને એમાં સિદ્ધાંત ફેર શું પડે, પ્રશ્ન નથી. ના તો ગ્રસ્ત છે દીપચંદજી તો, એ બધા, એ તો બધા મોક્ષ માર્ગના મુનિઓ જ્ઞાનીઓ, ગુરુદેવ તો બધો અધ્યયન કરેલું, ક્યાંય વિરોધ નથી. હોય તો તરત ચર્ચા કરે ગુરુદેવ, ક્યાંય વિરોધ નથી. મહાવીર ભગવાનના જે આ ગાણા ગવાય છે, મહાવીર ભગવાનના જે આ ગાણા ગવાય છે, તે તેમના જેવા પોતાના સ્વરૂપને પ્રગટ કરવા માટે છે. ભગવાન મહાવીરની આજે એમ કે નિર્વાણ દિવસે એમનો મહિમા કહેવામાં આવે છે, એ તો કોઈ ને કોઈ મહાપુરુષનું નામ લઈને જે મહિમા કરાય છે, એમાં ખરેખર એમની મહાનતા કેવી રીતે પ્રગટે, અને આ આત્માને એ કાર્યમાં કેટલો સંબંધ છે એનું કારણ એ રીતે એ વાત લેવામાં આવે છે. બીજું કોઈ કારણ નથી. છે ખરેખર મહિમા કરવા યોગ્ય પોતે, મહિમા કરવા યોગ્ય તો છે જ પોતે, પણ છતાં પણ એનો મૂળ હેતુ આ છે એમ કેમ છે કે મહાવીર ભગવાનના જે આ ગાણા ગવાય છે તે તેમના જેવા પોતાના સ્વરૂપને પ્રગટ કરવા માટે છે, તેવા સ્વરૂપને સમજે તો અત્યારે પણ એકાવતારે પણ પ્રગટ કરી શકાય છે. સમય થયો છે, આમના બે ચાર વાતથી પૂરી કરી દઈએ. કે તેમના સ્વરૂપ તેવા સ્વરૂપને સમજે તો અત્યારે પણ એકાવતારે પણ પ્રગટ થાય. શ્રીમદજીને થયું, ભગવાનજીને થયું, એવું થઈ શકે છે. બસ પર્યાપ્ત કામ થઈ ગયું. અહીંથી મોક્ષે ન જાય તો એક ભાવની જે મર્યાદા છે એ મર્યાદા સુધી પહોંચી ગયા. એને એક ભાવનો શું હિસાબ? અનંત ભાવમાં એક ભાવ બાકીનો શું હિસાબ? કાંઈ હિસાબ નહીં. વચ્ચે એક દેવલોકનું જંક્શન આવી જાય છે, નાનું એવું, વાત પૂરી થઈ જાય. તેવા સ્વરૂપને જે પ્રગટ કરશે તે અવશ્ય મુક્તિને પામશે. આવા આત્મ સ્વરૂપને જે પ્રગટ કરે છે તે જરૂર એનો મોક્ષ નિશ્ચિત છે, નિશંક વાત છે, એમાં કોઈ શંકા કરવાનો અવકાશ નથી.